એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ મણીલાલ હ. પટેલ લિખિત તોરણમાળ. ઓડિયો પઠન મનાલી જોશી. મન અજંપ હતું ને રસ્તાઓ ઘર દરવાજે દસ્તક દેતા ને વાટ જોતા ઊભેલા. તે અમે તો નીકળી જ પડ્યા. જીવ અમારો જીપસી, ઘર દિવાલો ગમે નહીં, જીવ અમારાને વાટ ની માયા. ક્યારેક તો મન પંછી બન ઉડ જાતા હૈ. વર્ષાના દિવસોમાં તો વનો પહાડો ઝરણા ધોધ બોલાવતા જ હોય, પણ પેલા શ્યામ વાદળી શૃંગો ત્યાં વિહરતા વાદળો ઉંડેરી ખીણોનું ધુમ્મસ ને ભૂખંડો પર પથરાતો હરિત પીત તડકો, ખીણો પછીની ટેકરીઓ પર છૂટા છવાયા ઘર ઝૂંપડા ને પર્વત ઢોળાવે વસેલા ગામ જીવને ઝંપવા દેતા નથી. ને આમ જ આરંભાય છે અમારી યાત્રાઓ. ન જાજો સામાન કે ન નાસ્તાના ડબ્બા, અરે સ્થળ પણ અજાણ્યું ને અબોટ લઈએ. ઉતારો પણ ખબર ન હોય કે મળશે કે નહીં. બસ પ્રવાસી અને રસ્તાઓ ચાલ્યા કરે છે. થોડું ભય, થોડી અસલામતી, થોડી ફડક હોય ત્યારે પ્રવાસની થ્રિલ મજા લાવે છે. શ્રાવણ છે, લોકો તહેવારે વ્યસ્ત છે, ઓછા ઓછા વરસાદ છતાં પ્રકૃતિ મસ્ત છે. જીવનનો ચહેરો ઉજળો છે ને ઋતુઓ લઈ અનેક છટાઓ સાથે વિહરતો વાતાવરણને નિખારતો પ્રતીત થાય છે. અમે ત્રણેય મિત્રો ગાડીમાં બેઠા. બોટનીના પ્રાધ્યાપક બાબુભાઈ પટેલ, ગુજરાતી લોકસાહિત્યવિદ પ્રાધ્યાપક ગિરીશ ચૌધરી મને પૂછે છે, કઈ બાજુ જઈશું, વિજયનગરના પહાડી વનો કે પછી તોરણમાળ જઈએ? અને પછી અમારી ગાડી તો ચાલી નર્મદા ડભોઈ ચાણોદ ઓળંગીને રાજપીપળાની પેલી ડુંગરમાળાને વિંધતી કરજણ ડેમને પાદરેથી દેડિયાપાડા સાગબારા અક્કલકુવા તળોદા શહાદા થઈને તોરણમાળની ઘાટીઓ ચડવા લાગી. કપાસ કેળ શેરડી મકાઈ ડાંગર અડદ બાજરીના ખેતરો જોતા અને ગામડા તથા સીમની રૂખ પૂછતા પરખતા અમે બપોર ઢળતા તો વનોમાં પહાડી વળાંકો વીંધતા રડિયામણા ભૂખંડો જોતા વિહરીએ છીએ. આ અલ્પખ્યાત પ્રવાસન સ્થળે મુગ્ધને મસ્ત વિચરતા વિચારતા. તોરણમાળની ગિરિમાળા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદી વન વિસ્તારમાં પથરાયેલી છે. એની ઉત્તર પશ્ચિમે વહી આવતી નર્મદા મહારાષ્ટ્રમાં પ્રવેશે છે ત્યારે આ ગિરિમાળાના નિર્જર નદીઓ એને જળ સમૃદ્ધ કરે છે. પછી નર્મદા શૂલપાણેશ્વરના જંગલોમાં થઈને ગુજરાતમાં પ્રવેશ કરે છે. કહે છે કે તોરણમાળની પહાડી શૃંખલા પૂર્વોત્તરે છેક પંચમઢી સાતપુડાને મળે છે ને વળી પશ્ચિમોત્તરે વિંધ્યને અડીને અરાવલીની ટેકરીઓને દૂરથી જ સલામ કરીને દક્ષિણ તરફ સહ્યાદ્રીની પર્વતમાળામાં બદલાઈ જાય છે. મધ્ય ભારતનો આ રમણીય ભૂભાગ સેંકડો માઇલોમાં પથરાયેલો છે. હિમાલયની સાવ નોખી શોભા ધરાવતા આ પહાડી વનો તરુવર વેલ ઔષધિ તથા નિર્જર નદીઓને લીધે અનોખા અને જીવનપોષક છે. આ પહાડો બારેમાં સૌંદર્યની લાણી કરતા રહ્યા છે. પ્રજાની રસદ્રષ્ટિનું રંજન કરતી આ રમ્ય ગિરિમાળાઓ પ્રજાના ખમીરને ઘડે છે ને નૂતનની સામે તળના અસલ જીવનનો આસ્વાદ કરાવનારી વિશિષ્ટ જીવનદ્રષ્ટિનો પરિચય કરાવે છે. પહાડી કંદરાઓની વચ્ચે ટેકરીઓમાં જીવતી આદિવાસી પ્રજાનું સખત જીવન જોતા ઘણા વિચારો મનને ચકરાવે ચડાવી દે છે. આ કાચી વયના કુણા અને નિર્દોષ કિશોર કિશોરીઓને પણ ચરાવતા જોઈને ખાસ તો એમની બેફિકરાઈ ભરી અદોષ પ્રસન્નતા ભાળીને આનંદ થાય છે કે એની પાસે જે મોજ મસ્તી છે તે આપણી નવી પેઢીઓ પાસે નથી. ને જે અદ્યતન સગવડોમાં નગરયુવાનો રાચે છે તે ખરું જીવન નથી. વરસાદે ઉજળા કરેલા આ વનો છટાઓથી ગંભીર ને ગભીર એટલે કે ઊંડા પણ છે. ઉપરથી કાળી ઘટાઓ ઉતરીને તરુ દિશાઓને રહસ્યમંડિત રમણીયતા બક્ષે છે. વનોની નૂતન ઘાસ પરી જળસિક્ત ભૂમિને ભમી વળતા તરુણો વૃક્ષોને વાલ કરે છે. આ તરુવરો જ એમના માઈબાપ અને આકશિક પુંસકતાથી ઓપતા સાગવનો એમનું ઘર છે, ગામ છે. વરસાદ વરસી રહે પછી વૃક્ષો વરસે છે અને પછી વરસે છે તડકાઓ. નાના ડબ્બાઓ કે કુલડીમાં છાણા દેવતા ભરીને દોરીથી બાંધી જોડે રાખીને ધુમાડો પ્રસરાવતા ફરે છે આ કિશોરો. મચ્છરો દૂર રહે ને હૂંફ મળે એમની એ ધુમાડિયા ધાવડી સીમ વગડે પણ બધા પાસે જોવા મળી. દેવતા તો સાથે ને સાથે જ હોય ને. કહેવાતી સુવિધાઓથી દૂરનું આ વનવાસી જીવન એની અનેકાનેક સહજતા, સરળતા, રૂઢિ, માન્યતાદીથી નોખું ને નકરું છે. પહાડો ચડવા ઉતરવાનું ને ખીણોમાં વિચરવાનું તથા ત્યાં જ વસી જવાનું ને જીવી લેવાનું મોજથી જેમને માટે સ્વાભાવિક હતું, એ આદિવાસીઓની પેઢી હવે બદલાઈ જવામાં છે. આ છેક અંતરિયાળ, વનો, પહાડો, ખીણોમાં પણ પ્રકૃતિ ભલે એ જ છે, પણ જીવતર પડખું બદલી રહ્યું છે. આ ધણગોવાળિયા હવે મોટરો અને એના માલનારાને નિર્ભયપણે જોતા જાણતા ને કંઈક અનુસરવા મથતા દેખાય છે. વનો બચાવવા હોય તો વનવાસી પશુપંખી મનેક સમેતને બચાવવા ઘટે, પણ આરણ્યક હવે નાગરિકોને ઓળખતો થયો છે. પ્રકૃતિ પર સંસ્કૃતિનું આક્રમણ હવે ખાડી ટાળી શકાય એમ નથી. આધુનિકતા પહાડોના શિખરો આંબતી અને છે ખીણોમાં ઉતરીને બધું વટલાવતી ભળાય સંભળાય છે, ત્યારે તોરણમાળની ગિરિકંદરાઓમાં ફરવાનું કશોક જુદો જ સંમિશ્ર અનુભવ કરાવે છે. પ્રકૃતિનો નિત્ય નૂતન જાદુ છે તો સામે કઠોર કપરા જીવનનો ચહેરો પણ છે. અમે એ બંનેની ચર્ચાઓ સાથે અનુભૂતિ પણ કરી રહ્યા છીએ. જો આ ખીણોમાં વાદળો ઉતર્યા છે તો ત્યાં ઊંચે શૃંગો પર વીંટળાતી સડક મોટરોને લઈ જાય છે વાદળોમાં. પહાડી વળાંકે વળાંકે ઊભા રહીને અમે ભૂદ્રશ્યોને તાજ્જુબ થઈને તાકી રહીએ છીએ. ભૂતળ અને વાદળ દળ વચ્ચે અમે પ્રાકૃતિક પરિસરને પ્રમાણતા મૌન ઊભા છીએ. મોટા અને કરકરા પાનથી શોભતા આ સાગવનો ઘડીક લીલી છત્રીઓ ઓડીને છુપાતા લાગે છે, પણ તડકો પ્રગટે છે ને સાગવનો ખુલ્લાશથી હસી પડે છે. જાણે બધા જ ઝાડ જાણે એક સાથે શિસ્તમાં ઉછર્યા ન હોય. વરસાદની ફુહારો ઝીલતા પાંદડા છમછમતું ગાન સંભળાવે છે. ઊંડી ખીણોમાં દડતા ઝરણા ને ધોધના ખડખડતા ઓછા ને કલકલતા વધુ એવા સ્વરો પણ કાનને પ્રસન્ન કરે છે. હવા ઉન્મુક્ત બને છે ને વન પરિસર જરાક ઊંચકાય છે. કંદરાઓ ઘટાઓ ઘેરી હોવાથી વધુ રહસ્યમય લાગે છે. રોમાંચ અને ભય બંનેનો અનુભવ કરાવતા ચઢાણો વળાંકો વટાવતા અમે જાણે તનથી અને મનથી પણ ઉર્ધ્વારોહણ કરતા હતા. અંદર બહાર કોઈ અપૂર્વ સ્વરે મંદ મંદ ગાય છે ને અમે એમાં લયલીન છીએ. એક પછી બીજું એમ તોરણ ઉપર તોરણ એવા 11 તોરણો ઝૂલાવતું આ તોરણમાળ છે. ગિરિશૃંગો ગિરિમાળાની પણ ગિરિશૃંખલાઓ એટલે તોરણમાળ એવો શબ્દાર્થ અમે આ પ્રદેશને માટે પસંદ કર્યો, પણ આ પ્રદેશ શબ્દોમાં સમાય એવો નથી. ઊંચા શૃંગોને તો ગિરિવર તણા શૃંગ ગરવા કહી દઈએ, પણ આ આશ્ચર્યોથી મંત્રમુગ્ધ કરતી, રમણીયતાથી રોમાંચિત કરતી અને જાદુઈ જગતને સંગોપી ભય પમાડતી આ ગિરિકંદરાઓ માટે તો શબ્દો નથી જ નથી. 50 માઇલ પહોળી પથરાયેલી અને 125 માઇલથી વધુ લંબાઈને વિસ્તરેલી આ ગિરિમાળા ધડગાવ અને મુલગી થઈને છેક અક્કલકુવાને દૂરથી પ્રણામ કરીને અટકે છે. શૃંગોની શોભા જોઈએ કે કંદરાઓનો સૌંદર્યલોક, સાચે જ અમને અવાક કરતી હતી આ અજાણીને વણખેડી ગિરિયાત્રા. અર્બુદ ગિરી તો અનેકવાર ગયા હોઈએ, પંચમઢીમાં પડાવ નાખી નીરવ પહાડો સાથે વેળાઓ વિતાવી હોય, ખોડાઈ કેનાલની ભીનીછમ ગિરિકંદરાઓ વડોડતા ધુમ્મસલોકમાં પહોંચીને પ્રસન્ન થયા હોઈએ, પણ ના, મધ્ય ચોમાસે તોરણમાળની યાત્રા તો પેલા 3-3 સ્થળોના અનુભવોની યાદો અપાવીને એ બધાથી અદકેરી છટાઓ દર્શાવતી ઊંચીને આગેથી પુરવાર થાય છે. કેટલાક શિખરો વાદળોના ઘૂંઘટ ઓડી રાખે છે ને વળી કેટલી ખીણો ધુમ્મસની આગોશમાં નર્યા અવકાશનો પર્યાય બની રહે છે. આપણે એ વાદળ વણઝારમાં ભૂસાતા ને ભળાતા, ખોવાતા ને એકબીજાને જડી આવતા હોઈએ. હવે કશું જ કરવાનું નથી એવા ભાવથી વિહરતા વિહરતા વળી વળીને શૃંગો ખીણો વાદળ વાયુ ધુમ્મસ ઘેરી વળે છે ને મનમાં થાય છે કે કોણ છીએ આપણે, કેમ છીએ, ક્યાંથી આવ્યા છીએ. બધું જ ભૂલી જઈને રહી જઈએ આ પ્રકૃતિની કુંવારી દુનિયામાં. સૌંદર્ય પાગલશા કરીને કલાકાર કે પ્રેમી બનાવી દે અથવા સંન્યાસી સાધુ. આ ગીરી પ્રદેશ વળી વળીને વિતરાગ માટે પ્રેરતો હતો જાણે. મરાઠીમાં લખેલા બોર્ડ સડકની ધારે ધારે ચો તરફ સાવધાન એક પછી એક, એકને માથે બીજો એવા સાત વળાક ચડવાના આવે ત્યારે જરાક વાર ધ્રુજી જવાય. પણ ગિરીશ ચૌધરી અલ્ટો જાણે લાકડાની ગાડી ફેરવતા હોય એમ કહો કે કલાત્મક રીતે ચલાવીને પાર કરાવીને ભવ્ય સ્થળે ગાડી રોકે, પછી તો ખીણોને ભૂખંડો જોયા જ કરો. બોટનીમાં સંશોધક રહેલા બાબુલાલ પટેલ અમને આટલી ઊંચાઈએ અને ખીણોની ઊંડાઈએ જાતભાતના વૃક્ષોના કુળ લક્ષણો અને વેલીઓ ઘાસ છોડના ગોત્ર મૂળની ખાસિયતો સમજાવે. અચરજ થાય કે જુદી જાતના ઘાસ, છોડ, વેલી અને વૃક્ષ એક કુળના હોય છે. જંગલી કેળના થડનો ગર્ભાગ કાઢીને ગિરીશ ચૌધરીની મીઠાસ ચખાડે. વાંદરા ખાય તે માણસ પણ ખાય જ વળી, બહુ ગમત આવે છે. ઝરણા અને ધોધના પાણી ઠંડક ઉપરાંત નોખા સ્વાદથી પણ પ્રસન્ન કરતા રહે છે. ને ઝરણા દૂધની તો વણઝારો છે અહીં. પહાડોમાંથી કોઈ ચાંદીની રૂપું ચાંદની અને તેજ ઢોળ્યા જ કરે છે જાણે. આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલોજી, પેલી ઝરણાની વણઝાર હો કોઈ ઝીલોજી, આ જતી સતીના તપરેલે કોઈ ઝીલોજી, પેલા શિવલોચના અંબાર હો કોઈ ઝીલોજી. કવિતાને વર્ણવવા, કવિતાની મદદ લેવા છતાં કશુંક શબ્દાતીત છે જે ભીતરને ભરતું રહે છે. સૌંદર્યોપી ઉર ઝરણ ગાશે પછી આપ મેળે, આ ગિરિમાળા તો રાત દિન ગાતી જ રહે છે. સાંભળવા કાન જોઈએ. સાંકડીને ચડતી ઉતરતી સડકની બંને બાજુ અગાધ ઊંડી ખીણો જોઈએ તો કારમાંય પરસેવો વળી જાય. સભાનપણે એ પાર કરીએ ને હૈયાની ધબક જરીક મટે ન મટે વળી સીધા ચઢાણ આવે. પણ પહાડોમાં જીવ સ્વસ્થ હોય તો પ્રકૃતિ આપણી સુરક્ષા પણ કરે જ છે. તોરણમાળમાં પહાડો તથા સડક વિના કશું જ નથી જાણે. એક પંચાયત ઘર છે, મરાઠીમાં લખ્યું છે ગ્રામ સચિવાલય તોરણમાળ, એક આરોગ્ય કેન્દ્ર, એક બે કરિયાણા વગેરેની દુકાનો, થોડીક ઝૂંપડીઓ, હાટડીઓ અને લારી કે ગલ્લા પણ નહીંવત. ગામ ઘર પણ છૂટા છવાયા છે. હા, પ્રવાસીઓને રહેવાજોગ થોડી રૂમો ખાનગી ને જંગલ ખાતાની મળી રહે છે. પીવા ખાવાની પણ સગવડ છે, ગુજરાતીઓ જ મળ્યા ત્યાંય અમને. પ્રવાસ સ્થળની અમથી ગંધ આવી નથી કે ગુજરાતીઓ નીકળ્યા નથી. આ અવિકસિત સ્થળ પ્રાકૃતિક અને સ્વચ્છ રમ્ય હોવાથી આનંદ વધ્યો છે. આ અણબોટ જગ્યા પર બપોર ઢળતાને ધુમ્મસ ફેરાતા અમે પુનઃ નીકળી પડ્યા પ્રકૃતિને બારણે બારણે મીટ માંડવા ને પારણે પારણે ઝૂલવા. કાગડા બોલે છે, હુલાને કાબરો છે, પણ વનોમાં ગાય છે એ પંખીઓ તો જટ દેખાતા નથી. જોકે કાગડા કાબર જોતા જ ગુજરાતમાં ને છેક ઘેર હોવાની ખાતરી મળે છે. માઉન્ટ આબુના નખીલીક કરતાં પણ મોટું આ તોરણમાળનું યશવંત સરોવર પહાડો વચ્ચે જાણે આકાશ ઉતર્યું ને રોકાઈ ગયું છે. નથી આરા કે નથી બાંધેલા ઓવારા, નેચરલ એટલે પહાડોમાંથી ઉતરીને મળતા ઝરણાઈ ચોખ્ખા ને સામે જ ખડખડતા મળે છે. તળાવને તળાવ ફરતે વૃક્ષાચ્છાદિત સડક છે, ઢોળાવ ઉપર વનરાજી. આ કલકલીઓ મત્સ્ય લોભે બેઠો છે, જાણે તલ્લીન ભક્તજન. આ રાખોડી પાંખોવાળો ચિલોત્રો અમને ભાડીને ઉડ્યો ને વર્ષા વિના તરુવરોમાં ખોવાઈ ગયો. ક્યાંક ઘર, ઘર ફરતે ખેતર, ખેતરમાં મકાઈ અને અડદના છોડ જામ્યા છે. રોકાઈ જવાનું ગમે એવું આ કોનું ઘર હશે? એ કદાચ પોતાને સદભાગી નહીં ગણતો હોય. આ ક્યારીમાં ડાંગર કરતા ઉગાવો નિંદામણ જાજા છે, બધે જ સદ ઉપર અસદનું આક્રમણ કેમ દેખાય છે? આ ઘર ધણીને માટી સાથે લગાવ નહીં હોય? ના રે ના, આ વનવાસીઓ તો ધરતીને ખોળે જ રાજી રાજી પમાય છે. કઠોર પરિસ્થિતિઓ વચ્ચે જ એમની જીવન કેડીઓ ગાતી ગાતી દડી જતી દેખું છું ઊંડે પણ. ગિરિમાળા વચ્ચેની ઊંડી ખીણોમાંય ટેકરીઓ, નાની ડુંગરમાળાઓ છે. એની રાતી માટીના ખેતરો રમણીય લાગે છે. વાઘબારી અને ખડકીના પોઈન્ટથી જોઈએ છીએ ગિરિકંદરાઓ વચ્ચે વસેલું ખડકી ગામ. ટેકરીએ ટેકરીએ એક જ ઘર, ઘર ફરતે કે પાસે ઢાળે ઢોળાવે ખેતર, ખેતી. પોપટી રંગની હરિયાળી વચ્ચે રાતા નડિયાવાળા નાનકડા ઘર. ઘર પાસે ઝરણું દળતું હોય ને બીજી ખીણમાં ઉતરી તળમાં જઈ નદીને મળતું હોય. આ ઝરણા દ્રવે છે ને પેલી વહેતી નદીના ડોહડા રાતા માટીવાળા પાણી ચડકે છે. જ્યાં ઉતરવું દોહિલું છે ત્યાં વનવાસીઓ રોજે રોજનું જીવન સહજ પસાર કરે છે. અમે પૂછ્યું અમાન સિંગને, ખભે લોટ ને થોડું જરૂરી કરિયાણું લઈ એ રમતી ભમતી કેડીઓ ઉતરી પડે છે રોજે રોજ. ન શાળા, ન દુકાન, ન દવાખાના. માઇલો સુધી ટેકરીઓને ખીણો વાદળ ધુમ્મસની વચ્ચે તડકાનો ધોધ ધરાને અજવાળતો દેખાય છે. ગિરીશ ચૌધરી કહે છે, સૂરજ ટોર્ચ લઈને એ ટેકરીઓને તપાસે છે, ખબર પૂછે છે. આ કંદરાઓ મૂંગી નથી. ધરા, ભૂખંડો, નિર્જરો, વાદળ, શૃંગો, ધુમ્મસ, તરુવરુને તડકો બધા નીરવ નીરવ સંવાદ કર્યા કરે છે. સમય અંધારું બનીને ઉતરે છે ને તડકો બનીને પ્રસરે છે. દળ વાદળ બનીને જળ સંદેશા મોકલતું આકાશ અહીં આર્દ્ર અને માયાળું છે. ધુમ્મસ ખુલે છે ત્યારે આ કમળ તળાવની શોભા આપણને ત્યાંથી ખસવા દેતી નથી. આ તળાવ પણ બારમાસી અને વિશાળ તથા પ્રાકૃતિક શોભાથી મંડિત છે. પંચમઢીની હાંડી ખો એટલે કે હાંડી આકારની અમાપ ઊંડી ખીણની યાદ અપાવતી આ સીતાખાઈ વી આકારની છે. સીતાને ધરતી માતાએ સમાવી લીધા હોય એની કે એવી આ અતળ ઊંડી ખીણ વનરાજીથી પણ રળિયાત છે. માણેક ગુફા અકળ અંધકારનો અને સનસેટ પોઈન્ટ દળવાદળનો તથા અતિ ઠંડા પવનોનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે. અહીંથી હટવાનું મન થતું નથી. હું તો બસ ફરવા આવ્યો છું એ અહીં સાર્થક લાગે છે. અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા, તે પતંગિયા હવે જંપી ગયા છે ને તમરાનું કુળ અંધારે ઘેરું બન્યું છે. અમે શીતલાવાસમાં છીએ. પહાડોમાં વરસાદ છે ને વૃક્ષોમાં ભીના વાયરા સૂસવે છે. નીરવ રાતમાં ટપકતા તરુવરો મધરાતે સંભળાય છે. દિવસનો થાક પણ રાતે વોડકાના કેફ જેવો જ અનુભવાય છે. સ્વપ્નમાં પહાડો ઓગળીને વહી જતા લાગે તે હવે સવારે સાચું પડ્યું છે. વાદળ, વરસાદ, ધુમ્મસ વાયુમાં ન ધરતી દેખાય છે ન શૃંગો. સ્વર્ગલોક તે આ જ હશે જ્યાં આપણે પણ આપણામાં નથી હોતા, બલકે કાયા જ નિર્ભાર થઈને વાયુ લહેરી બની જતી અનુભવાય છે. આકાશ તો હતું નહીં એટલે અમે સૂરજને શોધવા નીચે ધરતી પણ ઉતરવા માંડ્યું. ખીણોમાંથી વાદળ ખસ્યા, ઝરણાની રાતના વરસાદે ધોધમાં બદલી નાખેલા તે વળાંકે વળાંકે અમે વહેતા અને ધોધની જેમ વેરાઈ જતા નીચે ઝંપલાવતા હતા. અડધે આવ્યા ને સાગવનોમાં સૂરજ સામે આવ્યો. એની કિરણ અંગુલીએ અમને શહાદાના બદલે ધડગાંવ મોગલી અક્કલકુવાનો માર્ગ લેવરાવ્યો. આ માર્ગ પહાડીઓ ગાંઠિયોથી ભરેલો છે. પહાડો વૃક્ષો વગરનાય આવે ને ઢોળાવે ઘર ખેતર પાસેના આંબા મહુડાના વૃક્ષો એવા તો ગોળાકાર અને ઘટાદાર છે કે માટીની એ અકાળ લીલાને મનોમન વંદી રહીએ છીએ. ધડગાંવની ખીણો તથા ટેકરીઓ ત્યાંનું જીવન માણ્યા જ કરીએ એવા છે. મોગલીની આ ઘાટીઓ બ્રહ્માએ ખાસ વખત લઈને ઘડી હોય એવી છે. 60થી વધારે ધોધવાળી આ ખરવડ ઘાટી ગાંડા કરી દે. બીયો, બહેડો, મંદાર, મહુડો, ટીમરું, કદંબ આ તરવરો સડકની ધારે રહીને જાણે પ્રવાસને ગરિમાપૂર્ણ સલામ કરીને નવાજતા હતા.